એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે દુનિયાના એક એવા ખૂણાની સફર કરવાના છીએ જે ખંડ પણ છે અને દેશ પણ, ઓસ્ટ્રેલિયા. ઘણીવાર આપણે કેમ કાંગારુ, ક્રિકેટ કે પછી પેલી સુંદર બીચ
બરાબર
એનાથી જ ઓળખીએ છીએ, પણ એની અંદર એક બહુ જ શું કહેવાય જટિલ અને વિરોધાભાસી ઇતિહાસ છુપાયેલો છે. તો આજે આપણે એમાં ઊંડા ઉતરીશું
અને એ માટે આપણી પાસે છે કેનેક મોર્ગનનું પુસ્તક ઓસ્ટ્રેલિયા. એના સારાંશ પર આપણે વાત કરીશું.
હા,
અને જુઓ, આ પુસ્તક પર ચર્ચા આજે એટલે પણ જરૂરી છે કારણ કે ઓસ્ટ્રેલિયાની જે કહાણી છે, મતલબ એક ગુનેગારોની વસાહતથી શરૂ કરીને આજનું એક સ્થિર અને બહુ સાંસ્કૃતિક લોકશાહી રાષ્ટ્ર બનવાની, એ ખરેખર રાષ્ટ્ર નિર્માણ હોય કે પર્યાવરણ સાથે માનવીય સંબંધ હો,
હા, કે પછી જુદી જુદી સંસ્કૃતિઓનું સાથે રહેવું,
બરાબર, આ બધા વૈશ્વિક પડકારો પર એક અનોખો પ્રકાશ પાડે છે. પુસ્તક જાણે પૂછે છે કે આટલી અઘરી શરૂઆત પછી આવું પરિવર્તન થયું કઈ રીતે.
તો પછી સૌથી પહેલા લેખક વિશે જ જાણી લઈએ. આ કેનેથ મોર્ગન કોણ છે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ પર લખવા માટે એમનો જોવાનો નજરિયો કેમ અલગ પડે છે?
એ બહુ રસપ્રદ વાત છે. કેનેથ ઓ મોર્ગન, જેમને બેરન મોર્ગન પણ કહે છે, એ પોતે ઓસ્ટ્રેલિયન નથી, એ તો વેલ્સ છે.
અચ્છા.
હા, અને બહુ જાણીતા ઇતિહાસકાર છે, ખાસ કરીને આધુનિક બ્રિટિશ રાજકીય ઇતિહાસના નિષ્ણાત.
એટલે બહારના વ્યક્તિ ખરા,
બરાબર. અને એના કારણે જ કદાચ તેઓ ઓસ્ટ્રેલિયાના ઇતિહાસને એક વધુ નિષ્પક્ષ અને વ્યાપક સંદર્ભમાં જોઈ શકે છે, જે કદાચ કોઈ સ્થાનિક ઇતિહાસકાર માટે થોડું મુશ્કેલ હોય. અને એમની બીજી ખાસિયત છે એમનો આંતરશાખાકીય અભિગમ. મતલબ એ ખાલી તારીખો કે ઘટનાઓ નથી જોતા, પણ ભૂગોળ, ઇતિહાસ, માનવશાસ્ત્ર, સંસ્કૃતિ આ બધું ભેગું કરીને જુએ છે. એમને દાયકાઓ સુધી ઓસ્ટ્રેલિયાના પેલા વિશિષ્ટ પર્યાવરણ અને ત્યાંના સમાજો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કર્યો છે.
ઓકે.
અને તેઓ બ્રિટિશ સામ્રાજ્યના સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાનો વિકાસ સમજવામાં તો માહેર છે જ, પણ સાથે સાથે યુરોપિયન વસાહતી દૃષ્ટિકોણ અને જે સ્વદેશી લોકો છે,
ઇન્ડિજિનસ લોકો,
હા, એમના પરિપ્રેક્ષ્ય વચ્ચે સંતુલન રાખવાનો પણ પ્રયાસ કરે છે.
એટલે એક તરફ બ્રિટિશ સામ્રાજ્યના જાણકાર અને બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સંદર્ભ માટે સંવેદનશીલ. સરફ, તો પછી આ પુસ્તકનો મૂળ વિચાર શું છે? મતલબ શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનો મુખ્ય તર્ક એ છે કે જો ઓસ્ટ્રેલિયાને સમજવું હોય તો તમારે એના ભૌતિક પર્યાવરણને સમજવું જ પડે.
પર્યાવરણ,
હા, જે વિશાળ છે, બહુ જૂનું છે, સૂકું છે અને ઘણીવાર બહુ કઠોર છે. અને આ પર્યાવરણ અને ત્યાં વસતા માનવ સમાજો વચ્ચે સતત એક સંઘર્ષ અને અનુકૂલન ચાલતું રહ્યું છે, એને સમજવું જ પડે. આ પુસ્તક છે ને ઓસ્ટ્રેલિયાની આખી યાત્રાને એક પ્રયોગ તરીકે જુએ છે કે ભાઈ બ્રિટને પોતાના ગુનેગારોને ફેંકી દેવા માટે એક જગ્યા પસંદ કરી,
દંડ વસાહત,
હા, પીનલ કોલોની. એ જગ્યા સમય જતા એક સમૃદ્ધ, સ્વતંત્ર અને આધુનિક દેશમાં કઈ રીતે ફેરવાઈ દી?
આ તો ખરેખર મોટો સવાલ છે.
બિલકુલ. અને મોર્ગન દલીલ કરે છે કે ઓસ્ટ્રેલિયા એ અનુકૂલન એટલે કે એડેપ્ટેશનનું અદ્ભુત ઉદાહરણ છે.
કેવી રીતે?
એક બાજુ માણસોએ આ પડકારવાળી જમીન પર ટકી રહેવા અને વિકાસ કરવા માટે કેવી નવી રીતો શોધી, અને બીજી બાજુ માણસો ત્યાં વસ્યા એનાથી પર્યાવરણ પોતે કેવી રીતે બદલાયું.
અચ્છા.
એટલે આ ખાલી ઘટનાક્રમ નથી, આમાં ઓળખની શોધ છે, સંસાધનોનો ઉપયોગ છે, ઇમિગ્રેશનનો પ્રભાવ છે, અને ખાસ કરીને સ્વદેશી લોકો સાથેના જે જટિલ સંબંધો છે એની ગાથા છે.
સમજી ગઈ. એટલે ખાલી કાંગારુ અને ક્રિકેટ નહીં, પણ પર્યાવરણ, સજા, સ્વતંત્રતા, સંઘર્ષ અને સમાધાનની એક ઊંડી વાત છે.
ચાલો તો પછી આ સફરમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. મોર્ગન વાર્તા શરૂ ક્યાંથી કરે છે?
શરૂઆત તો છેક ઓસ્ટ્રેલિયાના ભૂસ્તરશાસ્ત્રીય અને પ્રાકૃતિક પાયાથી થાય છે કે ભાઈ આ એકદમ પ્રાચીન ખંડ છે, લાખો વર્ષોથી સ્થિર.
ઓકે.
પછી વાત આવે છે લગભગ 60,000 વર્ષ પહેલા આવેલા પહેલા માણસોની, એટલે કે સ્વદેશી ઓસ્ટ્રેલિયનોની, જેમણે આ જમીન સાથે અદ્ભુત તાલમેલ સાધ્યો હતો.
પણ પુસ્તકનો મુખ્ય ફોકસ શરૂ થાય છે 1788 થી,
હા,
જ્યારે બ્રિટિશરોએ પેલી અમેરિકન વસાહતો ગુમાવી દીધી ને,
હા,
એ પછી પોતાના કેદીઓને દેશ નિકાલ કરવા માટે સિડનીમાં પહેલી વસાહત સ્થાપી. અને આ કોઈ સોના ચાંદીની લાલચમાં નહોતું થયું,
તો
એ તો એમની એક સામાજિક સમસ્યા હતી, એના નિકાલ માટે હતું.
બાપરે, એટલે શરૂઆત જ સજા અને દેશ નિકાલથી થઈ. એ સમય કેવો હશે?
અરે, ખૂબ જ સંઘર્ષવાળો. શરૂઆતના વર્ષોમાં તો કેપ્ટન આર્થર ફિલિપ જેવા નેતાઓએ વસાહતને ભૂખમરાથી માંડ બચાવી. પછી ગવર્નર મેકવેરી જેવા લોકો આવ્યા જેમણે મુક્ત થયેલા કેદીઓ, જેમને ઇમેન્સિપિસ્ટ્સ કહેતા, એમને સમાજમાં સ્થાન અપાવવાનો પ્રયત્ન કર્યો. પણ આ જ વખતે પેલી જમીનની ભૂખ વધી પશુપાલન માટે.
એટલે
સ્ક્વોટર્સ, જે ગેરકાયદેસર જમીન પચાવી પાડતા, એમણે મોટા મોટા વિસ્તારો પર કબજો જમાવ્યો, ખાસ કરીને ઊન ઉદ્યોગ માટે.
અચ્છા.
આનાથી આર્થિક વિકાસ તો થયો, પણ જે સ્વદેશી લોકો હતા એમનું મોટા પાયે વિસ્થાપન થયું અને હિંસક સંઘર્ષો શરૂ થયા, જેને સરહદી યુદ્ધો, ફ્રન્ટિયર વોર્સ પણ કહેવાય છે. અને આ જ સમયમાં ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા જાણે ગેટાની પીઠ પર સવાર થઈ ગઈ.
અને પછી પેલી સોનાની શોધ થઈ ખરો ને, એણે શું ફરક પાડ્યો?
હસ્તુ, 1851 પછી સોનાની શોધે તો બધું જ બદલી નાખ્યું. લાખો લોકો, ખાસ કરીને બ્રિટન, આયર્લેન્ડ અને છેક ચીનથી પોતાની કિસ્મત અજમાવવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા.
એટલે ગોલ્ડ રશ.
હા,
બરાબર. એના લીધે વસ્તીનો તો જાણે વિસ્ફોટ થયો. મેલબર્ન જેવા શહેરો રાતોરાત દુનિયાના સૌથી ધનિક શહેરોમાં આવી ગયા.
વાહ. અને આ જે સંપત્તિ આવી, વસ્તી વધી, એનાથી લોકશાહી સુધારા માટે દબાણ ઊભું થયું. પેલી 1854ની યુરેકા સ્ટોકેડની ઘટના.
હા, ખાણિયાઓનો બળવો.
હા, એ સરકાર સામે સશસ્ત્ર બળવો હતો. ભલે એ નિષ્ફળ ગયો, પણ એ અન્યાયી સત્તા સામેના સંઘર્ષ અને લોકશાહી અધિકારોની માંગનું પ્રતીક બની ગયો.
અચ્છા.
અને એના પછી જ ગુપ્ત મતદાન અને પુરુષ મતાધિકાર જેવા સુધારા ઝડપથી લાગુ થયા.
એટલે સોનાએ ખાની પૈસા જ નહીં, પણ રાજકીય જાગૃતિ પણ લાવી. પણ પછી આ બધી અલગ અલગ વસાહતો હતી, એ એક દેશ કઈ રીતે બની?
એમાં એવું થયું કે 1890ના દાયકામાં આર્થિક મંદી આવી અને રાષ્ટ્રવાદની ભાવના પણ વધી રહી હતી. આ બે બાબતોએ પેલી 6 અલગ અલગ બ્રિટિશ વસાહતોને ભેગા થવા માટે પ્રેરણા આપી. અને છેવટે 1 જાન્યુઆરી 1901ના રોજ કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયાનો જન્મ થયો.
એક નવો દેશ બન્યો.
અને આ નવો દેશ શરૂઆતથી જ એમ કે પ્રગતિશીલ અને પ્રયોગશીલ હતો. જેમ કે સ્ત્રીઓને મત આપવાનો અધિકાર દુનિયામાં સૌથી પહેલા આપનારામાંનો એક હતો. કામદારોના અધિકારો,
હા, એ બધું.
પણ અહીં જ એક મોટો વિરોધાભાસ સામે આવે છે.
શું?
આ જ સમયે ઇમિગ્રેશન રિસ્ટ્રિક્શન એક્ટ 1901 પસાર થયો, જે પછીથી વ્હાઇટ ઓસ્ટ્રેલિયા નીતિ તરીકે કુખ્યાત બન્યો.
વ્હાઇટ ઓસ્ટ્રેલિયા પોલિસી, એ શું હતું?
એનો મુખ્ય હેતુ હતો બિન યુરોપિયન, ખાસ કરીને એશિયન લોકોનું ઇમિગ્રેશન રોકવાનો, એમને ઓસ્ટ્રેલિયા આવતા અટકાવવાનો.
શું વાત કરો છો? એક બાજુ સ્ત્રી મતાધિકાર જેવા પ્રગતિશીલ કાયદા અને બીજી બાજુ આ વંશીય ભેદભાવ પર આધારિત નીતિ.
બરાબર. અને આ જ વિરોધાભાસ ઓસ્ટ્રેલિયન ઓળખનો એક લાંબા સમય સુધી ભાગ બની રહ્યો. પછી આવ્યા 2 વિશ્વયુદ્ધો.
હા.
પહેલા વિશ્વયુદ્ધમાં, ખાસ કરીને 1915નું ગેલીપોલી અભિયાન, એમાં ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડના સૈનિકો જે હતા, એન્ઝેક,
હા,
એમની બહાદુરી અને બલિદાનની જે વાતો છે એણે રાષ્ટ્રીય ઓળખ ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. ભલે એ લશ્કરી રીતે મોટી નિષ્ફળતા હતી,
પણ એ એન્ઝેક સ્પિરિટ બની ગયું.
એકદમ સાચું. હિંમત, દોસ્તી, બલિદાન, એ એક રાષ્ટ્રીય મિથક બની ગયું.
અને બીજા વિશ્વયુદ્ધની શું અસર રહી?
બીજા વિશ્વયુદ્ધે તો ઓસ્ટ્રેલિયાની સુરક્ષા નીતિમાં જાણે ક્રાંતિ લાવી દીધી. 1942માં જ્યારે સિંગાપોરમાં બ્રિટિશ સેના હારી ગઈ, ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ, હવે બ્રિટન ઓસ્ટ્રેલિયાનું રક્ષણ નહીં કરી શકે.
તો પછી
ત્યારે વડાપ્રધાન હતા જ્હોન કર્ટન. એમણે એક ઐતિહાસિક નિર્ણય લીધો. એમણે જાહેરમાં અમેરિકા પાસે મદદ માંગી.
ઓ, બ્રિટનને છોડીને?
હા, એ બ્રિટન પરની નિર્ભરતાનો અંત હતો અને અમેરિકા સાથેના ગાઢ સંબંધોની શરૂઆત, જે આજ સુધી ચાલુ છે.
સમજાયું. યુદ્ધ પછીનો સમયગાળો કેવો હતો? પેલી લાંબી તેજીનો સમય.
હા, યુદ્ધ પછી, ખાસ કરીને રોબર્ટ મેન્ઝીઝ વડાપ્રધાન હતા 1949 થી 1966, ત્યારે ઓસ્ટ્રેલિયાએ જબરજસ્ત આર્થિક સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતા જોઈ.
અચ્છા.
એક નીતિ હતી, વસ્તી વધારો અથવા નાશ પામો.
પોપ્યુલેટ ઓર પેરિશ.
એટલે
વસ્તી વધારવા પર ભાર મુકાયો. લાખો યુરોપિયન ઇમિગ્રન્ટ્સ આવ્યા, પહેલાં તો બ્રિટનથી, પણ પછી ઇટાલી, ગ્રીસ, પૂર્વ યુરોપ, બધા દેશોમાંથી. અને આનાથી ધીમે ધીમે ઓસ્ટ્રેલિયાનો જે પેલો એંગ્લો સેલ્ટિક ચહેરો હતો એ બદલાવા લાગ્યો. અને પેલો ઓસ્ટ્રેલિયન ડ્રીમ, ઉપનગરમાં રહેવાનું, પોતાનું ઘર હોય, એ આ સમયમાં સાકાર થયો.
પણ પેલી વ્હાઇટ ઓસ્ટ્રેલિયા નીતિનું શું થયું? અને સ્વદેશી લોકોના અધિકારોનું શું? તે મોટા ફેરફારો આવ્યા 1972 પછી, ગોફ વિટલેમની લેબર સરકાર સત્તા પર આવીને.
હા,
એમણે આવતાની સાથે જ વ્હાઇટ ઓસ્ટ્રેલિયા નીતિનો સત્તાવાર રીતે અંત લાવી દીધો અને બહુસાંસ્કૃતિકવાદ એટલે કે મલ્ટીકલ્ચરલિઝમને રાષ્ટ્રીય નીતિ તરીકે અપનાવી.
આ તો બહુ મોટો બદલાવ કહેવાય.
ખૂબ જ મોટો. એમણે બીજી પણ વસ્તુઓ કરી, જેમ કે બધા માટે સ્વાસ્થ્ય સેવા, મેડિકેર, મફત યુનિવર્સિટી શિક્ષણ. પછી 80 અને 90ના દાયકામાં મોટા આર્થિક સુધારા થયા, અર્થતંત્રને ખોલવામાં આવ્યો.
અને સ્વદેશી અધિકારો?
હા, એ મુદ્દો પણ આ જ સમયમાં કેન્દ્રમાં આવ્યો. 1992નો માબો હાઈકોર્ટનો ચુકાડો બહુ જ મહત્વનો હતો.
માબો? એ શું હતું?
એણે પેલો ટેરા ન્યુલિયસનો સિદ્ધાંત રદ કર્યો.
એટલે કે કોઈની માલિકીની જમીન નહીં.
બરાબર, એ સિદ્ધાંત રદ કર્યો અને પહેલીવાર સ્વદેશી લોકોના જમીન પરના પરંપરાગત અધિકારો, જેને નેટિવ ટાઇટલ કહે છે, એને માન્યતા આપી.
ઓ, આ તો ઐતિહાસિક કહેવાય.
ચોક્કસ.
એટલે એમ કહી શકાય કે આધુનિક ઓસ્ટ્રેલિયા હવે ભૂતકાળના વારસા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
હા, એ સમાધાનની પ્રક્રિયા ચાલુ છે, પણ એ બહુ જટિલ છે, લાંબી છે. પેલી ચોરાયેલી પેઢીઓની વાત છે,
જેમાં સ્વદેશી બાળકોને એમના પરિવારથી દૂર કરી દેવાયા હતા.
હા, એમના માટે 2008માં રાષ્ટ્રીય માફી માંગવામાં આવી. પુસ્તક આજના ઓસ્ટ્રેલિયાના પડકારોની વાત કરીને પૂરું થાય છે, જેમ કે એશિયા પેસેફિકમાં એની ભૂમિકા, પ્રજાસત્તાક બનવાની ચર્ચા, ચીન સાથેના સંબંધો.
બાપરે, આ તો ખરેખર એક બહુ મોટો કેનવાસ છે. કેટલા બધા રંગો છે, કેટલા પડછાયા છે. આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશા કે વિષયો તારવવા હોય તો શું કહી શકાય?
ચોક્કસ. મને લાગે છે કે 5 મુખ્ય વિષયો છે જે સામે આવે છે. પહેલો, પર્યાવરણની નિર્ણાયક ભૂમિકા.
હા, એ તો શરૂઆતથી જ વાત થઈ.
બરાબર. ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ અને સમાજ, એના ભૂગોળ, પેલી સૂકી જમીન, અલગતા, વિશાળતાથી કેટલો બધો ઘડાયો છે, એ આપણને યાદ અપાવે છે કે આપણે ક્યારેય પર્યાવરણથી અલગ નથી હોતા.
સાચી વાત. આપણે ગુજરાતમાં પણ પાણીની અછત, રણ વિસ્તારના પડકારો જોઈએ છે, એટલે આ વાત ક્યાંક સ્પર્શે છે.
બીજો મુદ્દો છે ઇમિગ્રેશન અને ઓળખ. ઓસ્ટ્રેલિયા મૂળભૂત રીતે ઇમિગ્રન્ટ નેશન છે. શરૂઆતથી આજ સુધી અલગ અલગ દેશોમાંથી લોકો આવ્યા અને એને નવો આકાર આપતા રહ્યા. પેલી વ્હાઇટ ઓસ્ટ્રેલિયાથી બહુસાંસ્કૃતિકવાદ સુધીની સફર બતાવે છે કે રાષ્ટ્રીય ઓળખ કેટલી બદલાઈ શકે છે.
ભારત જેવા વિવિધતાવાળા દેશ માટે આમાંથી ઘણું જાણવા જેવું છે.
ત્રીજું, વસાહતી વારસો અને સમાધાન. ભૂતકાળના અન્યાય, ખાસ કરીને સ્વદેશી લોકો સાથે જે થયું, એની અસર આજે પણ છે, અને એની સાથે સમાધાન કરવું કેટલું અઘરું છે પણ જરૂરી છે.
ઘણા દેશો આ પડકારનો સામનો કરી રહ્યા છે.
ચોથું, અલગતા અને જોડાણ. ભૌગોલિક રીતે દુનિયાથી દૂર છે, પણ ઓસ્ટ્રેલિયાએ હંમેશા બહારની દુનિયા સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા બ્રિટન, પછી અમેરિકા, હવે એશિયા. આ ખેંચતાણ એની ઓળખ ઘડે છે.
અને પાંચમું?
પાંચમું છે સંસાધનો પર નિર્ભરતા. ઊન, સોનું, ખનીજો. ઓસ્ટ્રેલિયાની સમૃદ્ધિ મોટે ભાગે આ કુદરતી સંસાધનો પર આધારિત રહી છે. એનાથી પૈસા તો આવ્યા, પણ પર્યાવરણ અને ટકાઉ વિકાસનો મોટો પડકાર પણ ઊભો થયો છે.
આ પાંચે મુદ્દા ખૂબ જ સ્પષ્ટ છે. પુસ્તકમાં એવી કોઈ વાતો છે જે ખાસ યાદ રહી જાય? કોટ નહીં, પણ એનો જે સાર હોય એ.
હા, કેટલાક મુખ્ય વિચારોને આમ સમજી શકાય. એક તો એ કે ઓસ્ટ્રેલિયા ખાલી પર્યાવરણ ધરાવતો દેશ નથી, ઓસ્ટ્રેલિયા પોતે એક પર્યાવરણ છે જે દેશ બન્યું છે.
વાહ, એટલે ભૂગોળ જ કેન્દ્રમાં છે.
બરાબર. બીજો મહત્વનો વિચાર સ્વદેશી લોકો વિશે છે. સ્વદેશી ઓસ્ટ્રેલિયનોની ખરી સિદ્ધિ પેલી કઠોર જમીનમાં ટકી રહેવાની નહોતી, પણ એવી ટકાઉ જીવનશૈલી બનાવવાની હતી જેણે પર્યાવરણને નુકસાન કરવાને બદલે સમૃદ્ધ કર્યું.
એમના જ્ઞાનનો સન્માન છે આ તો.
ત્રીજું, ગેલિપોલી વિશે. ગેલિપોલીમાં ઓસ્ટ્રેલિયા યુદ્ધ હાર્યું, પણ કદાચ પોતાનો આત્મા મેળવ્યો. મતલબ, હાર પણ કેવી રીતે રાષ્ટ્રીય ઓળખ બનાવી શકે. ઓળખનું મૂળભૂત પુનઃમૂલ્યાંકન હતું.
કેટલું ઊંડાણપૂર્વકનું પરિવર્તન હતું એ.
અને છેલ્લું, સમાધાન વિશે એક ગંભીર નોંધ. સ્વદેશી લોકો સાથે સમાધાન એ ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનું અધૂરું પણ સૌથી મહત્વનું કાર્ય છે.
આ તો નૈતિક જવાબદારી પર ભાર મૂકે છે.
બરાબર.
આ બધા વિચારો ખરેખર મનમાં ઉતરી જાય એવા છે, પણ આ બધી ઇતિહાસ અને સમાજની વાતો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? કોઈ વ્યવહારુ બોધપાઠ છે આમાં?
ચોક્કસ છે. પહેલું તો પર્યાવરણ પ્રત્યેનો આપણો અભિગમ. ઓસ્ટ્રેલિયાએ પાણીના વ્યવસ્થાપન અને સૂકી જમીન પર ખેતી માટે જે કર્યું છે એમાંથી આપણે ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જના સમયમાં ઘણું શીખી શકીએ.
હા, પાણીનો પ્રશ્ન તો આપણે ત્યાં પણ મોટો છે.
અને પેલી સ્વદેશી લોકોની પર્યાવરણ સાથેની સુમેળભરી જીવનશૈલી એ ટકાઉપણા માટે પ્રેરણા છે. બીજું, વિવિધતારૂ સંચાલન,
બહુ સાંસ્કૃતિકતા.
હા, ઓસ્ટ્રેલિયાએ એનો પ્રયત્ન કર્યો છે, એમાં સફળતા પણ મળી છે, નિષ્ફળતા પણ. પણ જુદા જુદા સમુદાયો વચ્ચે સંવાદિતા કેમ જાળવવી, ભેદભાવ કેમ ઘટાડવો, એના પાઠ લઈ શકાય.
બરાબર.
ત્રીજું, ઇતિહાસની સમજ. આ પુસ્તક યાદ અપાવે છે કે કોઈ દેશનો ઇતિહાસ સીધી લીટીમાં નથી હોતો. એમાં વિરોધાભાસ હોય, જટિલતાઓ હોય. ભૂતકાળના નિર્ણયો આજે કેવી અસર કરે છે એ સમજવું ભવિષ્ય માટે જરૂરી છે. અને છેલ્લું, સમાધાનનું મહત્વ. ભૂતકાળના અન્યાયને સ્વીકારીને આગળ વધવું એ કોઈપણ સમાજની પરિપક્વતા માટે જરૂરી છે.
આ ચર્ચા ખરેખર બહુ જ રસપ્રદ રહી. મારા માટે જે વાત સૌથી વધુ ધ્યાન ખેંચી ગઈ એ ઓસ્ટ્રેલિયન સમાજમાં પેલો ઊંડો વિરોધાભાસ છે. એક તરફ ફેર ગો એટલે કે બધાને સમાન તકનો આદર્શ, અને બીજી તરફ વ્હાઇટ ઓસ્ટ્રેલિયા જેવી નીતિનું આટલા લાંબા સમય સુધી ટકી રહેવું. આ બતાવે છે કે સમાજ અને માણસનો સ્વભાવ કેટલા જટિલ હોઈ શકે છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની આખી વાર્તા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ભૂગોળ અને પર્યાવરણ કોઈ માનવ સમાજને કેટલો ઊંડો આકાર આપી શકે છે. એ નિયતિ નથી લગતું, પણ શક્યતાઓ અને મર્યાદાઓ જરૂર નક્કી કરે છે.
સાચી વાત.
અને પેલું કે સ્વદેશી લોકો સાથેનું સમાધાન હજુ અધૂરું કાર્ય છે એ યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્રની નૈતિક યાત્રા ક્યારે પૂરી નથી થતી. સફળ અનુકૂલન માટે પર્યાવરણનો આદર અને માણસની સર્જનાત્મકતા બંને જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.